તારીખ 24/3/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 194 અને 195 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 77
આત્મનુભવ સિવાય બધા મૂંડા છે. પરિણામના વિષયમાં સ્વાનુભૂતિના જે પરિણામ છે એ આત્મશુદ્ધિના પરિણામ છે, એ ધર્મના પરિણામ છે. અનુભવ સિવાયના ગમે તે પ્રકારના પરિણામ હોય એ પરિણામની કોઈ કિંમત નથી, જેમ શૂન્યની કિંમત નથી. બીજા કોઈ પરિણામની કાંઈ કિંમત નથી, કેમ કે બીજા કોઈ પ્રકારના પરિણામ આત્માના કલ્યાણમાં કલ્યાણરૂપ નથી, કલ્યાણમાં કોઈ કામ આવેવા નથી. એક આત્માનુભવ એ એક જ મોક્ષ માર્ગ છે અને મોક્ષ સ્વરૂપ છે. કેમ છે, અનુભવ હે રત્નચિંતામણી, અનુભવ રત્નચિંતામણી, અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ. તત્વજ્ઞાન તરંગીનું અનુસરણ કરે આત્માનુભવ સિવાય બધા મૂંડા છે, આ વાત સર્વશાસ્ત્રોએ કહી છે. લાખ કષાયની મંદતા કરે, લાખ પ્રકારે અનેક પ્રકારે અનેક વિધ મંદતા કષાયની થાય, કે લાખ શાસ્ત્ર ભણે, અનેક શાસ્ત્રોની ધારણા રહે, જાણપણું રહે, આ શાસ્ત્રમાં આ ગાથામાં આમ કહ્યું છે, આવી અપેક્ષા છે, આવી વિવિક્ષા છે, સ્યાદવાદનું આવું સ્વરૂપ છે, ચારેય અનુયોગનું જાણપણું હોય, પરણામયોગના વિષયનું એવું જાણપણું હોય, ગમે તેવો માણસ એ વિષયનો ચર્ચા કરે તો ઊભો રાખી દે, એને આમ કરણાનું યોગમાં કહે છે, આમ કહે છે, વગેરે પ્રકારે એ વિષય સૌથી જરા વધારે ક્ષોભ સંમાં ગયેલો છે. દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ અને પ્રથમાનુયોગમાં ઓછો ક્ષોભ સમ હોય તો પણ એનું અધ્યયન થાય. કર્ણાનુયોગનો વિષય ગણિતનો મોટો ભાગ એમાં હોવાથી વધારે ક્ષોભ સમવાળાના પ્રવેશ થાય છે, તરણા રહે છે. કે છે કે એવા લાખો શાસ્ત્ર ભણે અને અનેક વિધ પ્રકારે કષાયની મંદતા થાય, વ્રત નિયમ સંયમ, પરંતુ આત્માનુભવના એ બધું શૂન્ય છે, મીંડા છે, એટલે શૂન્ય છે. એનાથી જરા પણ આત્માનું કલ્યાણ થાય છે, કોઈ અંશે કોઈ ટકા જરા પણ કલ્યાણ થાય છે એ વસ્તુના સ્વરૂપમાં નથી. આમ છે, એવું કઈ નથી. કષાયની મંદતા કરે ને શાસ્ત્ર ભણે તો અનુભવ થાય, એવો જો નિયમ હોત તો તિર્યંચો અને નારકીઓને અનુભવ ન થાય. એ નિયમ નથી. સામાન્ય રીતે મનુષ્ય પર્યાયમાં એવું કરવામાં આવે છે એમાં બહુભાગ જીવોને અટકવાનું કારણ બને છે. આમ કરતા કરતા અનુભવ થઈ જશે. એ કારણ કાર્યની પદ્ધતિમાં લાગવું પડતું નથી એમ કહે છે. અને આ કોને કહેવામાં આવે છે કે જીવ જીવો શાસ્ત્ર અધ્યયન કરે છે અને જીવ જીવો વ્રત નિયમ પાળે છે એને કહેવામાં આવે છે? કે એ કારણ છે ને આત્મ અનુભવ કાય છે એવા બ્રહ્માત્મ રહીશ નહીં એમ
કહે.
એને કારણે તો નથી અથવા એની કિંમત દેતા નથી. અહીંયા તો જ્યારે આંખ મૂકો છે કે એ શૂન્ય છે, મિંદુ છે, ત્યારે કિંમતનો પડખું લેવું છે. સંસારી જીવને મિથ્યાદ્રષ્ટિ જીવના પરિણામની ખાસ વાત લઈએ તો અશુભનો વિષય વિશેષ છે. મિથ્યાદ્રષ્ટિ જીવને અશુભ પરિણામ વિશેષ થાય છે અથવા એના પરિણામમાં વિશેષપણે એને મલિનતા અને અશુભપણું રહ્યું છે, તીવ્ર અશુદ્ધતા છે. મિથ્યાદ્રષ્ટિ જીવને તીવ્ર અશુદ્ધતા છે અને તેથી કરીને અશુભ પરિણામ બહુભાગ થાય છે. તેથી એને ઉત્તરોત્તર નીચી ગતિમાં જન્મ મરણ અને પરિભ્રમણ થાય છે. એવા મિથ્યાદ્રષ્ટિ જીવને અશુભથી ખસીને શુભ થાય ત્યારે એની મહત્તા આવી જાય છે. અશુભ ઓછું થાય અને શુભ વધે ત્યારે એને એની કિંમત આવે છે, એનો રસ ચડે છે, શુભનો રસ ચડી જાય છે. પછી શાસ્ત્ર અધ્યયન કરવા વાળાને શાસ્ત્ર જ્ઞાનનો રસ ચડે છે અને એમાંય તે ઉઘાડ હોય, ઉઘાડવાળો હોય, થોડી ભાષાનો યુગ હોય તો એનો રસ ચડે છે. અને ક્રિયાકાંડવાળાને એમાં જે શુભ પરિણામ થાય એનો ક્રિયાકાંડનો રસ ચડે છે.
બરોબર,
આ એને નુકસાનનું કારણ છે.
બરોબર,
અને રસ ત્યારે ચડે છે કે જ્યારે એની કિંમત એ વધારે પડતી આંકે છે ત્યારે. અલબત્ત અશુભથી શુભ ઠીક છે તો પણ આત્મઅનુભવના પરિણામ પાસે, એટલે સ્વરૂપના શ્રદ્ધાન જ્ઞાન ચારિત્રના પરિણામ આગળ એની કિંમત શૂન્ય છે એમ કહેવું છે. એની કિંમત છે તે શૂન્ય છે. આમ બરાબર એની આંખ એનો ખ્યાલમાં હોવો જોઈએ, નહીતર એને શુભ પરિણામમાં રોકાણ થશે, અટકી જશે અને અશુભમાં ચાલ્યો જશે. શુભમાં ટકી નહીં રહે પણ એ અશુભમાં ચાલ્યો જશે. એટલે એમ કહે છે કે લાખ કષાયની મંદતા કરે. આગળ જે જગ્યાએ આવશે જ્યાં સુધી એમ કે ક્ષોભનો રસ ચડે છે ત્યાં સુધી પણ એને આત્મજ્ઞાન બાજુ સ્વરૂપનો રસ, ચૈતન્ય રસ એને આવતો નથી.
આવતો નથી, બરાબર
મળી જાય તો જોઈએ.
પકડાય
અનુભવ વિના એ બધું શૂન્ય છે અને કાંઈ ન આવડે એટલે કોઈ શાસ્ત્ર નો ભણ્યો હોય કે બીજી કોઈ ક્રિયાકાંડમાં પારંગત ન હોય, બોલતા ન આવડે, કહેતા ન આવડે, સમજાવતા ન આવડે, છતાં અનુભવ થયો તો બધું આવડે છે. અનુભવ થયો એને કેવું જ્ઞાન, બીજા પાને ત્રીજો પારિગ્રાફ છે, બીજો પારિગ્રાફ છેલ્લે સમાધાનનો જે પારિગ્રાફ છે. અવિદ્યાને છોડતા અવિદ્યા છૂટવાથી સુખ છે, છતાં છૂટતો નથી. અનાદિથી અનાદિના સંયોગથી છૂટતા સુખ થાય છે, સંયોગના આધારે સુખ માન્યું છે, ખરેખર તે દુઃખ છે. અને એ સંયોગમાં મમત્વ છૂટતા, સંયોગથી છૂટતા એટલે સંયોગનું મમત્વ છૂટતા સુખ થાય છે, છતાં જૂઠું જ દુઃખ માને છે. એને માન્યતામાં એમ છે કે સંયોગ છૂટી જશે તો હું દુઃખી થઈ જઈશ, સંયોગ વિનાનો હું થઈ જઈશ, હું દુઃખી થઈ જઈશ. એવું સંયોગ છૂટતા સુખ થાય છે, છતાં જૂઠું જ દુઃખ માને છે, ભ્રમથી એને દુઃખની કલ્પના કરે છે. તેને મટાડવા માટે, એવી ભ્રમણાને મટાડવા માટે પ્રજ્ઞા છીણીને આત્મા અને પરના એકત્વ સંધાનમાં નાખે. અહીંથી મૂળ વિષય શરૂ કરે છે. અનુભવનું કારણ જે ભેદ વિજ્ઞાન, એ ભેદ જ્ઞાન કરવા માટેનો વિષય અહીંથી ઉપાડ્યો. કેવી રીતે શરૂઆત કરી ગ્રંથની? કે પહેલા તો ઇન્દ્ર ભગવાનને નમસ્કાર કર્યા, કેમ કે એવી દશાની પ્રાપ્તિ કરવાનું ધ્યેય છે, પૂર્ણતાનું લક્ષ્ય ધ્યેય. એક
નમસ્કારમાં
એ પ્રયોજન વગર કોઈ વાત નથી. પ્રયોજનને મુખ્ય રાખીને વાત છે, પોતાની જે શુદ્ધિનું પ્રયોજન છે અને તે પણ પૂર્ણ શુદ્ધિના ધ્યેય સહિત, એ પ્રયોજન પૂર્વક પ્રથમ અરિહંત ભગવાનને નમસ્કાર કરે છે એ વાત લખી. પછી એવા પરમપદને સ્વપદને સંભાળે તો સુખ થાય અને પોતાને પણ એ પદની પ્રાપ્તિ થાય. આ જીવ એમ કરે એમાં એને કાંઈ નુકસાન નથી, ક્લેશ નથી, દુઃખ નથી. ઉલટાનું દુઃખ મટીને સુખ થાય એવું છે, છતાં કેમ કરતો નથી? કે ભ્રમણાને લઈને કરતો નથી, અથવા એવા પરિણામમાં ટેવાઈ ગયો છે કે એને એ જેવા પરિણામમાં ટેવાયો છે એવા જ સકસાય પરિણામ કરે, અને કયા જ કરે વારંવાર, અને એમ કયા વિના ન ચાલે, ન ફાવે, ન ગમે, એવી પરિસ્થિતિમાં છે. અફીણનો દ્રષ્ટાંત દીધો કે જેમ અફીણથી ટેવાયેલો અફીણ વગર ન ચલાવી શકે તેમ. હવે એવી પરિસ્થિતિને કેમ મટાડવી, અહીંથી ઉપાયની વાત શરૂ કરે છે. કે આવી જે જીવની અનાદિની પરિસ્થિતિ છે, પ્રકૃતિ વશ પીડ્યો છે, અને જે તે પ્રકૃતિ સાથે એના પરિણામ વણાઈ ગયા છે, માણસ નથી કે આની આવી પ્રકૃતિ પડી ગઈ, આનો આવા સ્વભાવ થઈ ગયો, એવા પરિણામ કર્યા વિના એને ચાલતું નથી, કર્યા વિના રહી શકતો નથી, એવી પરિસ્થિતિ જે જીવની ઊભી થઈ ગઈ છે એ કેમ મટાડવી, એનો આ ઉપાય છે. જગત આખું એમ જાણે છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. કોઈ માણસ પોતાના પ્રકૃતિ સ્વભાવને છોડી શકતો નથી. પ્રકૃતિ સ્વભાવ એ સુવાળો શબ્દ છે. પ્રકૃતિ સ્વભાવ એટલે દોષ. માણસ પોતાના દોષિત ભાવ સ્વભાવને છોડી શકતો નથી, એને પ્રકૃતિ સ્વભાવને છોડી શકતો નથી એમ કહે છે. અને એના માટે એમ કહેવાય છે કે પ્રાણને પ્રકૃતિ સાથે જાય, કોઈને એમને ન જાય.
પ્રકૃતિ બોલતા દોષ
નહીં, કેમ? આ લોભની પ્રકૃતિ, ક્રોધની પ્રકૃતિ, માનની પ્રકૃતિ, માયાવી પરિણામ થયા કરે, માયાની પ્રકૃતિ, બધા દોષ જ છે ને, ખુલ્લા દોષ છે. અને તે પણ તીવ્ર અશુદ્ધિ છે એટલે એમાં અશુભનો ભાગ વિશેષ છે, અશુભનો પ્રકાર એની અંદર વિશેષ છે, એવા દોષ છે. એ તો શુભે નથી પાછા, અશુભની મુખ્યતાવાળા એ પરિણામ છે. પણ સુવાળો શબ્દ છે એટલે પ્રાણને પ્રકૃતિ સાથે જાય, પછી એ દોષ છે એ એવી રીતે દોષ વણાઈ ગયા છે પરિણામમાં કે ટાળ્યા ટળી ટળતા ટાળ્યા ટાળી શકાય નહીં, ટાળવા માગે તો ટાળી શકાય નહીં, એવી અશક્યતા દેખાય છે સામાન્ય રીતે મનુષ્યને. અહીંયા કહે છે કે પ્રકૃતિને કોણ ટાળે, કે જ્ઞાન પ્રકૃતિને ટાળે, એને માટે પ્રાણને છોડે તો એ પ્રકૃતિ જાય એમ નથી, પ્રાણ રહી જાય અને પ્રકૃતિ જાય, એક ભાવમાં બે ભાવ થાય એમ કે છે. ઠીક, એક ભાવમાં બે ભાવ થાય, નહીતર શું કે ભાવ બદલાય ત્યારે એની પ્રકૃતિ બદલાશે. અહીંયા કહે છે કે ભાવ બદલાયા વિના પ્રકૃતિ, એનો સ્વભાવ બદલાણો એક ભાવમાં બે ભાવ થાય એમ નથી કહેતા કે માણસ બદલાઈ ગયો છે, પહેલાનો આ માણસ નથી, અત્યારે જે છે એ પહેલાનો નથી. એના માટે આ ભેદ જ્ઞાન છે એ મુખ્ય વાત છે, એ એક જ ઉપાય છે. ભેદ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. એક ભાવમાં બીજો ભાવ એટલે પ્રાણ એના એ રહે અને પ્રકૃતિ છૂટી જાય, બીજો ભાવ થઈ ગયો. બીજા ભાવમાં બદલાઈ જાય છે ને પ્રાણી, ગયા ભાવમાં કાંઈક હોય ને આ ભાવમાં કાંઈક હોય, આખું બદલાઈ ગયો ને માણસ એમ કહે. આત્મા એનો એ છે પણ જાણે બદલાઈ ગયો. પૂર્વના મનુષ્ય મટીને કોઈ મનુષ્ય થાય દાખલો લ્યો, અને પૂર્વના કુટુંબને છોડીને બીજા કુટુંબમાં એ આવ્યો, પછી એને જાતિ સ્મરણ થાય, અથવા કોઈ જાતિ સ્મરણ બીજાને જાતિ સ્મરણ થયું હોય એ એને કહે કે ભાઈ તમે આ જગ્યાએ આ કુટુંબમાં હતા અને આ તમારો પરિવાર છે જૂનો, એને મારા પણ થાય નહીં. જ્યાં એને મારા પણ છૂટતું નહોતું ત્યાં એને મારા પણ થાય નહીં. ઠીક, ઉદય છૂટી ગયો એનો. તે જીવો સાથેનો પરિવારિક સંબંધ હતો એ ઉદયમાન હતો એને, બહારમાં એ નો કર્મ છે પરિવાર, અને અંદરમાં એ પ્રકારનો કર્મ પ્રકૃતિનો ઉદય છે. એ ઉદય અહીંયા છૂટી ગયો છે, બહારનો નો કર્મ એને માટે નો કર્મ રહ્યું નહીં, એને મમત્વ થાય જ નહીં. જે લાગણી એને પહેલા થતી હતી એ લાગણી ન થાય. કેમ ત્યારે એમ કહેવાય કે માણસ બદલી ગયો છે. અત્યારે શું કહેવાય? ભાવ ફરી ગયો એટલે માણસ બદલી ગયો છે એમ કહેવાય. અહીંયા એક જ ભાવમાં બદલી જઈ શકાય એવું છે, એને એક ભાવમાં બે ભાવ કહેવાય. ભાવથી બદલે છે ને, એટલે કે આખો એનો જે સ્વભાવ છે ફરી જાય છે. એ જ્ઞાન પ્રકૃતિને તોડે છે. જ્ઞાનમાં એવું સામર્થ્ય છે કે પ્રકૃતિ સ્વભાવનો ક્ષય કરી નાખે છે, નાશ કરી નાખે છે. એને મટાડવા માટે પ્રજ્ઞા છીણીને આત્મા અને પરના એકત્વ સંધાનમાં નાખે. શું કહે છે કે એ સ્થિતિ મટાડવા માટે જ્ઞાનરૂપી છીણીને ઉપયોગને સૂક્ષ્મ કરીને આત્મા અને પરના એકત્વ પર, એટલે અહીંયા રાગ, અંદરમાં જે રાગ સાથે એકત્વ અનુસંધાન થાય છે ત્યાં બરાબર અનુસંધાન થાય છે ત્યાં જ્ઞાન હાજર થાય વચમાં. એને અનુસંધાન થવા દે નહીં. રાગને જાણે પણ રાગમાં એકમેકપણાનો અનુભવ ન કરે. એટલે જે જ્ઞાન એકત્વપૂર્વક રાગ પ્રત્યે અનુભવમાં વળતું હતું એ જ્ઞાન ફરી ગયું. કેમ કે અહીંયા પ્રજ્ઞા છીણી એટલે પોતે જ્ઞાન છે. આ ભાષા એવી છે કે બે માં ત્રીજું આવે, બે વચ્ચે છીણી મારે એટલે બે છે ને ત્રીજું આવે, પણ ખરેખર પરિસ્થિતિ એમ નથી, બે ના બે જ છે, એક જ્ઞાન અને એક રાગ. પણ જ્ઞાન રાગ બાજુ વળીને એકત્વ કરતું હતું, તે જ્ઞાન પોતા તરફ વળી ગયું, અંતર્મુખ થયું, એટલે રાગથી છૂટું પડી ગયું. એને પ્રજ્ઞા છીણી, એવા જ્ઞાનને પ્રજ્ઞા છીણી કહેવામાં આવે છે. પણ આમ કહેવાનું કારણ શું? થોડો એ વિચાર આવ્યો છે કે તો આવી રીતે આવી પદ્ધતિથી કેમ કહ્યું કે જે એકત્વ અનુસંધાન થતું હતું, રાગનું એકત્વ થતું હતું, એ રાગના એકત્વનું પણ ત્યાં જ્ઞાન થયું કે આમ એકત્વ થતું હતું. ક્યારે થયું કે એકત્વ ન થયું ત્યારે થયું એવું જ્ઞાન, એકત્વમાં ન થાય. રાગનું એકત્વ થાય ત્યારે તે જ્ઞાનમાં એવું જ્ઞાન ન થાય કે આમ એકત્વ થાય છે. જે જ્ઞાન મિથ્યાત્મને જાણે, એકત્વને જાણે, તે જ્ઞાનમાં મિથ્યાત્મ ન રહે ને એકત્વ ન રહે,
બરોબર
એ બતાવવું છે અહીંયા. ખ્યાલ આવ્યો શું છે? થોડો વિષય સૂક્ષ્મ છે. આ તો બહુ સૂક્ષ્મ ઉપયોગ થી અંદર પ્રજ્ઞા છીણી નાખે છે ને અંદર. એ વિષય વચનામૃતમાં પૂજ બહેનશ્રીએ પણ એક બે જગ્યાએ બહુ સારા શબ્દોમાં લીધો છે. ત્યાં પણ શબ્દ પ્રયોગ તેમનો આ જ ચાલ્યો છે કે ઉપયોગને સૂક્ષ્મ કરીને, એમ ઉપયોગને સૂક્ષ્મ કરીને સ્વરૂપનું ગ્રહણ કરે. સ્વરૂપ જે સ્વભાવ રૂપ છે, જે સામર્થ્ય રૂપ છે, શક્તિ સ્વરૂપે છે અને વ્યક્તિ સ્વરૂપે નથી. શક્તિ સ્વરૂપે છે એટલે વ્યક્તિ સ્વરૂપે નથી. એવા અંતઃતત્વને અંદરમાં ઉપયોગ સૂક્ષ્મ કરીને ગ્રહણ કરે કે આ હું જ્ઞાયક છું, એ બોલચાલ્યો છે. હું જ્ઞાયક છું એમ જ્ઞાયકની રઢ લાગે, રઢ શબ્દ વાપર્યો છે, ત્યારે નાયકના વારંવારના અભ્યાસથી હું નાયક છું એવા સ્વરૂપના ગ્રહણના વારંવારના અભ્યાસથી અનાદિની ભ્રમણાની મિથ્યાત્વના તાળાને ખોલી નાખે છે. એવો વિષય ચાલ્યો છે. આ 300 પછીના બોલ છે બધા, એમાં આ વિષય છે. આજે થોડું ફેર્યું ને, એમાં એકનો વિષય ચાલ્યો. આમ તો બહુ વિચારણા અને મંથનનો આ વિષય છે, પણ જ્ઞાનીઓએ સહેલો કરીને બહાર મૂક્યો છે. બાકી તો ઘણા અંતર્મંથનનો, ઘણી તત્વના અંતર્મુખી વિચારધારાનો એ વિષય છે. એવું જે આ તત્વ છે, સ્વતત્વ છે, એનું મનન, એનું ચિંતન, વાંચન કરતા વધારે ચાલવું જોઈએ. જે વાંચનમાં જેટલો સમય છે એના કરતા અનેક ગણો વધારે સમય એના ચિંતનનો હોવો જોઈએ. નહીતર તો જો ચિંતન કરતા વાંચનનો સમય વધારે થાય, વધારે રહે, તો એની ચિંતન શક્તિ, વિચાર શક્તિ છે એ ઘટી જાય. કેમ કે આ તો કેળવણીનો વિષય છે. જેમ કેલ્ક્યુલેટર વાપરનારા ગણિત ભૂલી ગયા, શું આપણે ત્યાં થવા માંડ્યું? પણ આપણે ત્યાં તો બધા એવા ગણિતના ઓલા બોલતા કે 12 44 ને 13 169 ને 14 એવા બધા પાડા ચાલતા ઘડિયા. હવે તો 90-81 ભૂલી જશે લોકો, એવું લાગે છે. શું? કેમ કે એની પ્રેક્ટિસ ઘટી ગઈ. ગણવાની જે પ્રેક્ટિસ છે એ ઘટી ગયું, એટલે ગણિત જ્ઞાન છે એ મૂઠું થઈ ગયું. એવું જ આમાં છે, શાસ્ત્ર જ્ઞાનમાં પણ એવું છે. સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે, એ પદ્ધતિમાં વધારે રહે અને ચિંતનની પદ્ધતિ ઓછી થાય તો વિચાર શક્તિ ઘટી જાય. શ્રીમદજીએ લીધું છે, શરૂઆતમાં એ વાત લખી છે, એટલે અહીં તો એટલી જ વાત લેવી છે કે જે કાંઈ વાંચવામાં કે સાંભળવામાં આવે ત્યાર પછી એના ઉપરનું ઊંડું ચિંતન, ઊંડું મંથન ચાલવું જોઈએ, ઘણું મનન થવું જોઈએ. ત્યારે એ વિષયની જે ઊંડાણ છે એમાં જળાનો કંઈક અવકાશ થાય, રસ્તો થાય. અને એ ક્યારે બને કે જીવની ઘણી રુચિ હોય સ્વકાર કરવાની, સ્વકાર કરવા માટેની એની ઘણી ધગશ અને લગ્ની હોય તો થાય, નહીતર કામમાં પડી જાય પાછું. કામ ઘણા છે ને, એટલે કામમાં પડી જાય પાછું. એટલે એ પરિસ્થિતિમાં આવ્યા વિના ઉપયોગને સૂક્ષ્મ અંદરમાં કેવી રીતે કરે, કેમ સમજાવું? શું ચિંતન મંદનમાં જે ઉપયોગ છે એ સ્થૂળ છે, પણ સાંભળવું અને વાંચવું એના કરતા સૂક્ષ્મ છે. આટલું તો સ્પષ્ટ છે ને કે મારે મારું કલ્યાણ કરવું છે, એટલું તો પ્રયોજન તો છે ને. તો એને પૂછીએ કે કેટલું કલ્યાણ કરવું છે, થોડુંક કરવું છે, થોડુંક બાકી રાખવું છે. પૂરેપૂરું શુદ્ધ થવું છે, પૂર્ણ નિર્દોષ થવું છે, એ વાત છે કે નહીં? જો એટલી વાત છે તો એ વાતને વળગી રહેવાની ધગશ અને એ વાતને પ્રાપ્ત કરવાની લગ્ની એની હોવી ઘટે છે, થવી ઘટે છે, કરી થાય નહીં. કાંઈ પરાણે કરેલી લગ્ની કાંઈ પરાણે કરવાની ચીજ છે? એને જે કાર્ય કરવું જ છે અને કરી લીધે છૂટકો છે, ગમે તેમ કરીને. માર્ગ કેવો એ ભલે એને સ્પષ્ટ ન હોય, પણ જો આ લગ્નને જિજ્ઞાસા હોય, ધ્યેય ચોખ્ખું હોય, ચોખ્ખું એટલે દગાદુગી વગરનું ચોખ્ખું અભિપ્રાયમાં પાછું કહેવા માત્ર નહીં એમ, તો એની જિજ્ઞાસા માર્ગને સુધારશે. એની જિજ્ઞાસા કોઈ અપૂર્વ ભાવે ઉત્પન્ન થશે. એ જિજ્ઞાસાના કાળમાં જે જ્ઞાન છે એ જ્ઞાન સુપાત્રતા વાળું જ્ઞાન છે. એ આત્મા જો એને અનુભવી જીવના વચનોથી દર્શાવવામાં આવશે રહેલા વાચને ગ્રહણ કરી શકે એવી જ્ઞાનની એ જિજ્ઞાસાના કાળમાં સ્થિતિ છે. નહીતર બુદ્ધિનો ખા હોય અને હજાર વાર આત્મા અનુભવીના મુખેથી સાંભળે પ્રત્યક્ષ, પણ એને ભાવ ભાસે નહીં, ભાવ ન ભાસે. એકવાર પ્રશ્ન કર્યો તો રાજકોટમાં વાંચન કરતી વખતે, ત્યાં તો બધા બુદ્ધિજીવી વર્ગ વધારે છે, કે તીર્થંકર દ્રવ જેવા ગુરુદેવ આપણને આત્મા આત્મિક રસમાં આવી આવીને શુષ્ક જ્ઞાનથી નહીં, કોરી કોરી વાત નહીં, ભાવથી ભીંજાઈને હૃદયમાંથી ભાવને કાઢી કાઢીને અંતરમાંથી કાઢી કાઢીને આત્મરસમાં ઓતપ્રોત થઈને આત્મા બતાવે છે. અને આપણે બધા બુદ્ધિના કોઈ ઓછા છીએ એવું માનવા તૈયાર નથી, કમ અક્કલવાળા માનવા તૈયાર છીએ ને જરાય નહીં, છતાં એનો ભાવ નથી ભાસતો, એનું કારણ શું આ શોધવું જોઈએ. એક વાર સાંભળ્યો આત્મા, બે વાર સાંભળ્યો એમ નહીં, હજાર વાર સાંભળ્યો, એક પ્રવચનમાં મિનિટે મિનિટે આત્મા બતાવે છે ભાવ નથી ભાસતો એનું કારણ શું, કે હું આવો છું એમ કેમ અંદરમાં ભાસતું નથી. અર્થ સમજાય છે, બુદ્ધિ બુદ્ધિ છે એટલે કે આમ અર્થ કરે છે, આત્માને આવો કહેવા માગે છે, પણ છતાં પોતાને પોતે એવો છે એમથી ભાસતું એનું શું કારણ. એનું કારણ એક તો એ કે એને ધ્યેય બાંધવું જોઈએ તે બાંધવું નથી, તે ધ્યેય બંધાયને એની જે લગ્નિ ઉપડવી જોઈએ તે ઉપડી નથી, ઉપાડી ઉપડે એવું નથી, આ તો કુદરતી વસ્તુ છે એકદમ. એના નેચરલ કોર્સમાં કામ થાય છે, આ કોઈ આર્ટિફિશિયલ પરિણામ કરવાથી કૃત્રિમ પરિણામ કરવાથી કોઈ આ કામ ન થાય. એવું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ઉપયોગની જે હદે સૂક્ષ્મતા થઈને સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વભાવનું ગ્રહણ થવું જોઈએ તે થઈ શકે નહીં. આ વિચાર કરતા ચિંતનમાં ઉપયોગ સૂક્ષ્મ થાય છે કે નહીં, થાય છે કે નહીં? ચિંતન મનનમાં વિચાર કરતા ઉપયોગ સૂક્ષ્મ થાય, અને અંદરમાં જે સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરવાનો ઉપયોગ સૂક્ષ્મ કરવો છે એની આગળ તો ચિંતન મનનનો ઉપયોગ સ્થૂળ છે. હવે આમ કમ્પેરેટિવ ખ્યાલમાં આવે છે ઉપયોગ સૂક્ષ્મ થવો એટલે શું, કે વિચાર કરતા ચિંતનમાં ઉપયોગ સૂક્ષ્મ છે અને ચિંતન કરતા સ્વરૂપના ગ્રહણમાં ઉપયોગ વધારે સૂક્ષ્મ છે. ભૂલી જઈએ પણ અંદરમાં ખેતક હોય, ભલે ઉદયના કાર્યોમાં પ્રવર્તવું પડે, પ્રવર્તવું પડે, હો ઉલજેલો નાશ થઈ પડે એમ નહીં, કરવા પડે, ન ચાલતા કરવા પડે, અરુચિ ભાવે કરવા પડે, તો અંદરમાં ખટક રહે, મારું કામ બાકી છે ને આ બીજું વચમાં કરવું પડે છે એમ અંદરમાં ખટક રહેવી જોઈએ. સંસારના ઉદયના કાર્યો કરતા તો ખટક રહે એમને વેંસટોળીથી આગળ કહે છે, કે મુમુક્ષુજી શુભ ક્રિયામાં પ્રવાય, પૂજામાં ભક્તિમાં બીજા ત્રીજામાં, ત્યારે પણ એમ એને ખટક રહે કે મારે જે મારું કાર્ય કરવું છે એ બાકી છે, આ પરિણામ થાય એમાં ક્યાંય મારે સંતોષ આવવા જેવું નથી, એ લાઈન દોરી બહુ મૂકી છે, ઘણી લાઈન દોરી મૂકી છે. એટલે તો ગુરુદેવ શ્રી બહુ પ્રશંસા કરતા, ઘણી વાતો મુમુક્ષુના જીવનમાં ઉપયોગી થાય એવી અનેક વાતો અનેક પ્રકારે આવી ગઈ છે, લખાઈ ગઈ છે ને પ્રસિદ્ધ થઈ ગઈ. એમ છે કે વિકલ્પાત્મક જ્ઞાનમાં પણ જ્ઞાયક નો અભ્યાસ કરે. એ તો આદિ મધ્યાંતમાં જ્ઞાયક નો અભ્યાસ છે, વિકલ્પાત્મક જ્ઞાનમાં પણ એ જ્ઞાયક નો અભ્યાસ કરે. અને એ જ્ઞાયક નો અભ્યાસ કરવામાં જે એનો ઉત્સાહ છે એમાં એને સંસારનો ઉદયનો રંગ ઉતરી જવો જોઈએ.
બરોબર,
પોતાનું નિજ કાર્ય કરવાનો રસ અને રંગ પરિણામમાં ચડવો જોઈએ, વધવો જોઈએ, અને સંસારનો રંગ એને ઉતરી જવો જોઈએ. આ બધી લાઈન દોરી એમાં છે, ઘણી લાઈન દોરી છે એમાં. એ પરિસ્થિતિમાં એ જો વિકલ્પાત્મક જ્ઞાનમાં પણ જ્ઞાયકનો અભ્યાસ કરે તો એ વારંવાર એમ અવલોકે છે કે અનેક પ્રકારના ઉદયમાન ભાવો થાય છે, અનેક પ્રકારના વિભાવો થાય છે, પણ જાણનાર તત્વ છે એમાં એને એથી શું, એમાં જે જાણવું થાય છે એ તો જાણવા પણ જ રહે છે, એમાં હાનિ વૃદ્ધિ જાણનારને જાણનારની દૂર જાણનારથી બીજા એની બહારના જે પરિણામ વિભાવ થાય છે એમાં જાણનારને કાંઈ હાનિ વૃદ્ધિ થતી, લાભ નુકસાન થતું નથી. તેથી એ જાણનાર જુદો છે એવું એને જ્ઞાન તત્વનું જુદાપણાનું ભાષણ તો આવે, ભાવ તો ભાષે કે આ જુદો છે જુદો છે, એમાં એની જિજ્ઞાસામાં જે કાંઈ પરિપૂર્ણ જ્ઞાયક તત્વ, પરિપૂર્ણ જ્ઞાનાનંદ તત્વ, સચ્ચિદાનંદ તત્વ કહ્યું છે, અસ્થિ એમાં લીધી છે, સત એટલે અસ્થિ લીધી છે, એનું અસ્તિત્વ ભાસવું જોઈએ એમ લે છે. એટલે જ્ઞાન ને આનંદમય અસ્તિત્વ છે એ જો ભાસે તો એનો નિશ્ચય થયો, નિર્ણય થયો, ઓળખાણ થઈ એ પરિસ્થિતિ આવી. અને જો એ પરિસ્થિતિ આવી તો એમાંથી પુરુષાર્થની ઉત્પત્તિ થઈ, અથવા એ કાળે પછી જે ભેદ જ્ઞાનનો પ્રયોગ છે એ સહજ શરૂ થયો. જે પહેલા વિકલ્પાત્મક ભૂમિકામાં કૃત્રિમતાથી વિચારપૂર્વક થતો હતો, ઈચ્છાપૂર્વક થતો હતો, વિકલ્પ આવીને થતો હતો, એ હવે વિકલ્પ આવ્યા વગર પણ ચાલુ થવા લાગ્યો, એને સહજ કહેવામાં આવે છે. એ પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને એવું સહજ ભેદ જ્ઞાન અને એની સાથેનો જે પુરુષાર્થ એ જો તીવ્ર હોય તો બહુ અલ્પકાળમાં નિર્વિકલ્પ દર્શન થાય, અને મંદ હોય તો થોડો વધુ કાળ લાગીને પણ એને નિર્વિકલ્પ દર્શન થાય, પણ થાય એ વાત તો એમ છે. આપણે આ આર્ટિકલમાં એ વિશે થોડો સ્પષ્ટ કરીએ છીએ. ભગવાન સર્વજ્ઞ પ્રણીત હોવાથી અને કેવળીઓના નિકટવર્તી સાક્ષાત સાંભળનાર તેમજ પોતે અનુભવ કરનાર, એકલા સાંભળનાર નહીં પર સાંભળનાર અને પોતે અનુભવ કરનાર એવા સુદ કેવળી ગંધર્વોએ કહેલો આથી તે પ્રમાણતાને પામ્યો છે. જે કહીએ છીએ તે પ્રમાણ છે એમ કેમ છે? કેવળી કથિત હોવાથી અને શ્રુત કેવળી કથિત હોવાથી અને અનુભવથી સિદ્ધ થયેલો હોવાથી તે પ્રમાણિક છે, એમાં કાંઈ અપ્રમાણિક નથી એમ કેમ છે? અન્યવાદીઓના આગમની જેમ કલ્પના માત્ર નથી કે જેથી અપ્રમાણ હોય, ક્યાંય કલ્પના કરી નથી. અનુભવનું શાસ્ત્ર છે ને, એટલે ક્યાંય કલ્પના કરી નથી એમ કહેવાય. અન્યવાદીઓના આગમ જોતા એમાં અનેક પ્રકારે આત્મ સ્વરૂપનો અનુભવ નહીં હોવાથી કલ્પના કરીને કથન કરેલું જોવામાં આવે છે. જેની બુદ્ધિ જેટલી પહોંચે એટલી પહોંચે અને બાકીનો વિષય કલ્પના કરીને નિરૂપણ કર્યો, અથવા ભ્રમ સહિતની દશામાં વસ્તુના સ્વરૂપના જ્ઞાન કરવા જતાં એમાં યથાર્થ જ્ઞાન થવાને બદલે કલ્પના થાય છે, એ કલ્પનાને સ્થાપે અને સિદ્ધાંત બનાવે અને એના આગમને એના શાસ્ત્રો બનાવે ત્યારે એ બધા કલ્પિત શાસ્ત્રો છે એમ કહેવામાં આવે છે. આને સ્થાપે છે, બીજાને ઉઠાવવામાં આવે છે. તો અર્પિતમાં અનર્પિત નહીતર પણ છે, કહ્યું નહીતર એ હોય છે. એકસો ને 195. થોડું પણ સાચું ગ્રહણ કરે તો તેટલામાં કેવું જ્ઞાન પ્રગટ કરવાની તાકાત છે. ઘણું પણ ભેળસેળ વાળું ખોટું સાચું બધું મિશ્રણ હોય અને એમાં ખોટા સાચાની ખબર ન હોય, એ ગમે તેટલું જાજું ઘણું દેખાતું હોય તો પણ એનાથી એના આત્માને કાંઈ લાભ નથી. ઉલટાનું નુકસાન છે, લાભ તો નથી પણ નુકસાન છે. પણ થોડું પણ સાચું ગ્રહણ કરે, સત્ય ગ્રહણ કરે તો એ ભલે જગન્ય અંશે હોય એમ કહેવું છે. પ્રથમ અનુભવ ચતુર્થ ગુણ સ્થાને જગન્ય અંશે મોક્ષ માર્ગ પ્રગટ થયો છે, પણ એટલું સત્ય છે. જે સત્ય છે તેટલું ભલે થોડું ગ્રહણ કરે, શક્તિ હોય એટલું ગ્રહણ કરે તો એ શક્તિ કેટલી છે કે આગળ જઈને શક્તિનો વિકાસ થઈને કેવળ જ્ઞાન પ્રગટ કરશે. શિવભૂતિ મુનિને ક્ષોભસમ શ્રુત જ્ઞાન મતિ જ્ઞાનનું જે હતું એનો ક્ષોભસમ બહુ ઉઘડ્યો નહીં, કેવળ જ્ઞાન થયું ત્યાં સુધી ઉઘાડ ન થયો. નાનાવર્ણી નો એટલો ક્ષોભસમ ન થયો અને અંતર એકાગ્રતા મુનિ દશાની જે ચારિત્રની શુદ્ધતા એટલી વધી, વિતરાગતા વિતરાગતા વધતી 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 સંપૂર્ણ વિતરાગતા 12મા ગુણ સ્થાન સુધી થઈ ગઈ, ત્યાં સુધી અહીંથી નાનાવર્ણીનો ક્ષોભસમ ન ખસ્યો.
બરોબર,
તો એવા જ પ્રકારે નિબંધન થયું હોય પણ એ એકાગ્રતામાં બાધાકારક નથી થતું. જ્ઞાનનું આવરણ નાનાવર્ણી સમની પંચેન્દ્રિય થઈ ગયો એટલે પર્યાપ્ત છે એમ, એટલો ક્ષોભસમ એને પર્યાપ્ત છે, પૂરતો છે. એટલે પછી ભલે બાકીના જ્ઞાનાવરણીનો ક્ષોભસમ થવાને બદલે એક સાથે ક્ષય થાય, ખંખેરી જ નાખે, સૂક્ષ્મમાં તો ઉપશમ પણ છે, એટલે સત્તામાં પણ ભાવે, સૂક્ષ્મ ભાવે હોય છે. જ્ઞાન છે એની બે દિશા, સૂક્ષ્મ અને ક્ષાયક. ઉપશમ ભાવે ન હોય, ના ચારિત્રમાં ઉપશમ ચારિત્ર હોય, દર્શનમાં ઉપશમ દર્શન હોય, સૂક્ષ્મ ચારિત્ર હોય અને ક્ષાયિક ચારિત્ર હોય. ચારિત્રમાં ત્રણેય ભેદ આવે. ઉપશમ શ્રેણી માંડે છે ત્યાં ઉપશમ ભાવે ચારિત્રનો વિકાસ છે. બાકીના કાળમાં ચોથાથી તે બારમા સુધી, અગિયારમાં સુધી ઉપશમ, અગિયારમાં ઉપશમ છે, દસમા સુધી સૂક્ષ્મ ભાવે ચારિત્ર છે. અગિયારમાં ઉપશમ ભાવે છે, બારમાં ક્ષાયિક ભાવે છે ચારિત્ર, ઉપર તેરમાં ક્ષાયિક ભાવે છે. ચારિત્રમાં ઉપશમ સૂક્ષ્મ ક્ષાયિક ત્રણેય ભેદ પડે છે. એમ દરેક ગુણને પરિણમવાની પોતાની ચોક્કસ પદ્ધતિ છે, એટલે સ્વભાવ છે. પદ્ધતિ છે એટલે એનો સ્વભાવ છે. એ ગુણ પોતાના સ્વભાવ અનુસાર કામ કરે છે. તો એ મતિશુદ્ધ જ્ઞાનનો સૂક્ષ્મ બહુ અલ્પ રહ્યો અને સીધું ફાટ્યું ત્યારે કેવું જ્ઞાન થયું? એ આવરણ તૂટ્યું એટલે સીધું કેવું જ્ઞાન થયું? એવી સ્થિતિ થઈ. એટલે કાંઈ તું સૂક્ષ્મ જ્ઞાન ઉપર તને મોહ થાય તો એ મોહ નકામો છે તારો, એમ કેમ છે? સૂક્ષ્મ જ્ઞાનનો મોહ નકામો છે તારે વિશે અને બીજાને વિશે. જો તને તારા સૂક્ષ્મ જ્ઞાનનો મોહ છે તો બીજાના સૂક્ષ્મ જ્ઞાનમાં પણ તને આકર્ષણ થયા વિના રહેશે નહીં. આ પરિસ્થિતિ આવશે. અને લગભગ બીજાની તો ક્યાં વાત કરવી, આપણા સમાજમાં પણ એ વાત હતી. સૂક્ષ્મ કઈ ખારો દેખાય, જરાક બે વાત સારી બોલતા હોય, બહુ સરસ બહુ સરસ બહુ સરસ થઈ પડે છે. બીજાને તો હજી આ વિષય ચર્ચામાં નથી, બીજી જગ્યાએ તો આવો વિષય ચર્ચાતો નથી. જ્ઞાનના સૂક્ષ્મની કિંમત શું, અનુભવની કિંમત શું. પણ જ્યાં ગુરુદેવે પેથીએ પેથીએ તેલ નાખીને આવી વાત ચોખ્ખી કરી છે, ત્યાં પણ હજી આ બધા ગડબડ ગોટા ઉભા થાય છે. આ પરિસ્થિતિ છે, ઘણો બહુ જાદો સમય એવો છે. હજી તે શું પણ એ તો કે છે કે અનુભવ સિવાય બધા મીંડા છે. 194માં કહી દીધું, પરલક્ષી સૂક્ષ્મ જ્ઞાન ની કોઈ કિંમત. પણ આ આત્માનું હિત કરવાનો વેપાર કરવાનો છે સિવાય બીજો કોઈ
નહીં.
અહિયાં જે વ્યવસાય કરવાનો છે, ઉપયોગ છે ને, વેપાર રૂપ છે. વાદ વિવાદ કરે છો અંધા, સહજ સદગુરુ કહે સહજ કા ધંધા. પોતાના સહજાત્મ સ્વરૂપમાં સહજ પરિણતિ થાય એ ધંધો કરવાનો છે. બાકી કોઈ પંડિતાએ મેળવીને વાદ વિવાદ કરીને તકરારમાં પડે એ બધા અંધા છે, એમ કે છે. આંધા છે
બનાવશે.
હા, એમાં અંધા પડે તો જીવ સ્વતંત્ર છે કે નહીં? ઋષભદેવ ભગવાને એ કહ્યું કે કોઈ જીવ મારે આધીન નથી. મરીચી કુમાર ભલે મારા દીકરાના દીકરા છે એટલે કાંઈ એ મારું માને નહીં. તો સામાન્ય રીતે તો મોરબી અને વડીલ હોય એનું અપમાન કરવું જોઈએ, ભલે માન એટલું એને ન હોય તો પણ અપમાન તો વ્યવહારે તો વિનય એને સાચો ગૌ ઘટે છે. પણ કષાયની તીવ્રતા થાય ત્યારે વ્યવહાર વિને પણ ચાલ્યા જાય છે. એ પરિસ્થિતિ સ્વતંત્ર છે. સમવસરણમાં કરોડો જીવો, અબજો જીવો આવે છે, કરોડો નહીં પણ અબજો જીવો આવે છે. સભા તો 12 યોજન ડાયામીટરની છે, બાર યોજન ત્રિજ્યા છે, બાર યોજનની ત્રિજ્યા છે, ડાયામીટર તો 24 યોજન નો થાય, છતાં અબજો જીવો ત્યાં સમાય છે. એવું જ કોઈ ત્યાં ક્ષેત્ર સ્વભાવનો અતિશય છે કે અવગાહન થઈ જાય, જેટલા આવે એટલા સમાય. દેવલોકમાંથી લાખો કરોડો દેવો આવે, લાખો કરોડો તિરિંચો આવે, લાખો મનુષ્યો આવે, મનુષ્યની સંખ્યા છે, છતાં બધા સમય અબજો જીવો હોય, લાખો તો કેવી થાય છે, લાખો મુનિયો થાય છે, કેટલા જીવો હશે, તો કરોડો મનુષ્યો હોય. અહીં તો હજી માતા નથી, વિશ્વમાં અવસ્થિત વધારાની પ્રોબ્લેમ થાય છે. એવું સમુસરણનું અતિશય ક્ષેત્ર છે. પણ બધા એ અબજો જીવો હોય તો બધા સ્વતંત્ર, કોઈ કોઈને આધીન છે, ઉપદેશને પણ આધીન છે એ વાત નથી. એવો જ ઉપદેશ છે કે બધા સ્વાધીન છે અને પોતાનું હિત કરવા માટે એને પોતાનું સ્વાધીન સ્વતંત્ર પુરુષાર્થ કરવો રહ્યો. કોઈના આશીર્વાદથી ને કોઈના કારણથી કોઈ બીજાને લાભ થાય એ વસ્તુના સ્વરૂપમાં નથી. એવી જ વસ્તુની, જગતની પ્રત્યેક પદાર્થની સ્વતંત્રતા છે એ તીર્થંકર ભગવાનના દિવ્ય ધ્વનિની એ ઘોષણા છે, સ્વતંત્રતાની એ ઘોષણા છે. થોડું પણ સાચું ગ્રહણ કરે તો કેવું જ્ઞાન પ્રગટ કરવાની તાકાત છે. કેવું જ્ઞાનની જાત લીધી અનુભવ છે ને, ભલે જગન્ય ભાવે છે તો પણ કેવળ જ્ઞાનની જાત છે. એમાં ચોથા ગુણ સ્થાને જ્ઞાન પ્રગટ્યું, એમાં પણ એ કેવળ જ્ઞાનની જાત છે. આત્મજ્ઞાન તે કેવળ જ્ઞાનની જાતિનું જ્ઞાન છે, અને આત્માનું સુખ અને આનંદ પ્રગટ્યો તે પરમાનંદની જાતિનો સુખ અને આનંદ છે. જે અહિંત દિશામાં, મુક્ત દિશામાં પરમાનંદ પ્રગટ થાય છે, અનંત સુખ પ્રગટ થાય છે, એ ચોથા ગુણ સ્થાનનું સુખ એ અરિંદ ભગવાનના અનંત સુખની જાતિનું સુખ છે. એક જ ક્વોલિટી છે, ક્વોન્ટિટીનો ફરક છે, ક્વોલિટીનો ફરક નથી. અમારે તો મુનિ હોય એની ખબર ન હોય, કહેવાય મુનિ આવી ખબર હોતી નથી શું છે, એને ચોથું નથી એમ નક્કી થાય છે. અને મુનિ માને મનાવે છે એટલે ગ્રહિત છે, અગ્રહિત મિથ્યા દર્શન છે એમની, પણ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. હવે એને વંદન નમસ્કાર નો પ્રશ્ન ક્યાં રહ્યો છે, એ વાત બહારમાં વ્યવહાર કરવા યોગ્ય પણ નથી. એને વ્યવહાર કરે તો એને પોષણ આપવાની વાત એમાં ઊભી થાય છે, એમાં અનાયતન નો દોષ આવે છે. સુદેવ કુગુરુ કુશાસ્ત્ર ને માનવા, મનાવવા અને અનુમોદન કરવા વાળા બધા એમાં આવી જાય, મોટી ગડબડ છે બધી. અને થોડું પણ વિપરીત ગ્રહણ કરે, એમ થોડું પણ પ્રયોજનભૂત વિષયમાં, તત્વના વિષયમાં, સિદ્ધાંતના વિષયમાં આત્માને હિત અહિત થાય એ પ્રકરણની અંદર થોડું પણ વિપરીત હોય, તેટલામાં અનંતા નિગોદના ભાવ કરવાનું સામર્થ્ય રહેલું છે. મિથ્યાત્નો કણિયો નિગોદના ભાવ કરાવશે, કેટલા થશે કે અનંતા થશે. બે એક્સ્ટ્રીમ પોઈન્ટ લીધા છે. સત્યનું મૂળ પડ્યું છે એમાંથી કેવળ જ્ઞાન ફાટશે. આદિ અનંત, અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, અનંત જ્ઞાન સહિત. અને થોડુંક વિપરીત છે, અનંતા નિગોદના ભાવ એમાં ઉભા છે. બહાર તો બીજું આટલું તો સારું છે, વર્કમાં શું કે દૂધપાકના બે મણના કઢેલા દૂધપાકમાં ઝેરનું તીખું ચાલે નહી, બધા મરી જાય, ભલે ટીપું હોય પણ જેટલા ખાય એટલા બધા
મરી જાય,
મરી જાય. પણ એક ટીપું કેટલા ભણે, 400 જણનો દુપલા કેટલા ને કેટલો ભાગ આવે, એમાં શું વાંધો? એ જાત ફેર છે, એ વિપરીત છે. શરીરના જે પરમાણુ છે એનાથી એ વિપરીત છે, એના પ્રાણ થી વિપરીત છે. ખરેખર તો શરીરના પરમાણુ થી તો વિપરીતા ગુંગળું થાય એ વિપરીત છે, સેપ્ટિક થાય એ પણ વિપરીત છે. પણ આ તો એના પ્રાણ થી વિપરીત છે, ઝેર છે એના પ્રાણ થી વિપરીત છે, એના પ્રાણ ઉપર ઘાત કરશે. ઝેરના એક ટીપાના રજકોણમાં સેંકડો માણસમાં વહેંચાઈ જાય, પછી તો કઈ એક માણસ તો કઈ બે મણ ચાર મણ દૂધ પાક પીવાનો નથી. સેંકડો માણસને વહેંચાય, એકનું 27મા ભાગે, 5-57, 10-57મા ભાગે આવે, પ્રાણ ઉપર ઘાત કરે છે. એમ આત્માના જ્ઞાન દર્શન પ્રાણને ઘાત કરે એવો સિદ્ધાંત અંતરબાહ્ય કોઈ પ્રકારનો હોય, અંત નિબોધના ભવ થવાની એમાં શક્તિ રહેલી છે. આ તત્વના તત્વનો વિષય છે. અનંતના અનંત નિવેદના ભાવ થશે એમાંથી, જબરજસ્ત વાત છે. નિવેદમાં જશે એમ નહીં, અનંત નિવેદ, અનંત કાળ નિવેદ મારીએ છીએ. કેમ કે નિવેદ એક એવી સ્થિતિ છે કે આયુષ તો બહુ અલ્પ છે, ત્યાં એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મે મરે એટલું ટૂંકો આયુષ છે. પણ ત્યાં નવું કર્મ બંધન ને નવું આયુષ પણ નિવેદનું અનંત અનંત કાળ સુધી બંધાયા કરે એવા જ પરિણામ થાય છે.
બરોબર,
બીજી કક્ષાના પરિણામ થવા બહુ મુશ્કેલ છે, અનંત કાળે થાય છે. તેથી એમ કહે છે કે ભાઈ, તત્વના વિષયની ગંભીરતા કોઈ એવી જુદી છે કે એ ગંભીરતાને એમને એમ અધરથી કાઢીને ગમે તેમ ઉભાંગડે ચાલવા જેવું એમ ધ્યાન ખેંચવા માંગે છે.
જય હો પરમ કૃપાલ શ્રી કાન્તુ દેવનો, જય હો સનાતન દિગંબર જય ધારવનો, જય હો.